તારીખ 10/6/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 582 અને 583 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 340 મૂળ કેસેટમાં અવાજ દબાયેલો છે.
હરે પ્રભુ, તું આનંદ સ્વરૂપ ભગવાન છો. તમે દુઃખ શોભે કાલ શરૂઆત કરી આત્મા સ્વરૂપે અનંત આનંદ સ્વભાવ સ્વરૂપ છે. આત્મતત્વને અવસ્થામાં મુખભાવની ઉત્પત્તિ થાય છે. મને શોકની વાત નથી. દુઃખ અને આનંદ પરસ્પર વિરુદ્ધ છે. આનંદ સ્વરૂપ ભગવાન આત્માની અવસ્થામાં દુઃખ થાય એના સ્વરૂપથી વિરુદ્ધ છે. પોતે એવો છે અને સર્વ આત્માઓ પણ એવા છે. તેથી એમ કહ્યું કે પ્રભુ, અરે તમે બધા ભગવાન છો, તમને દુઃખ શોભે નહીં, પોતાને પણ શોભે નહીં, કોઈને પણ એ શોભે નહીં. દુઃખ છે તો દોષથી ઉત્પન્ન થતો ભાવ છે, દોષનું એ ફળ છે. એનું મૂળ કારણ તો દોષ છે. ભગવાન નિર્દોષ પવિત્ર સ્વભાવે આત્મા છે, એને દોષ અઘટિત છે, દુઃખ પણ એને અઘટિત છે. પર્યાયમાં કૃત્રિમ વિકાર થાય છે એની દ્રષ્ટિ છોડી દે તો તું પર્યાયમાં ભગવાન થઈ જઈશ. આગળ બોલાવી ગયો છે કે પર્યાય દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ છે એટલે શું? કે વર્તમાન વિકૃત અવસ્થા છે, વિકારી અવસ્થા છે, રાગરૂપ અવસ્થા છે. એવા સ્વરૂપે પોતાનો અનુભવ છે કે હું આવો જ છું, એ પર્યાય દ્રષ્ટિ છે. અને એ ચાલતું વિકારી પરિણમન એના ઉપર જ જીવને પોતાની દ્રષ્ટિ છે. એટલે એવો હું સદાય છું, એવો અનુભવ એ સતત ક્રિયા કરે છે. એટલું એવું પોતાનું અસ્તિત્વ અનુભવમાં લે છે અને એ સિવાય આખું આનંદ ગુણનું ધ્યાન પરિપૂર્ણ આત્મતત્વ છે અને જાણતો નથી, અનુભવતો નથી, લક્ષમાં લેતો નથી. શ્રદ્ધાએ એનો એ સત્તાનો એવી સત્તાનો સ્વીકાર પણ નથી. માત્ર વર્તમાન પર્યાયમાં જે કૃત્રિમ વિકાર છે એટલે સ્વભાવગત નથી, પણ કૃત્રિમ થયેલો જે વિભાવ છે, વિકાર છે, એની દ્રષ્ટિ છોડી દે, એના ઉપર દ્રષ્ટિ એટલે એવો હું છું છોડી દે. એટલું માત્ર છોડી દે, દ્રષ્ટિ એની છોડી દે વર્તમાન વિકારની, તો તું પર્યાયમાં ભગવાન થઈ જઈશ. સ્વરૂપે તો ભગવાન છો, અવસ્થાએ પણ તું ભગવાન થઈ જઈશ. તને ભગવાન થવામાં અવસ્થામાં કોઈ નડતું હોય, નડતર હોય, તો તારી જે કૃત્રિમ વિકાર પર્યાય ઉપરની દ્રષ્ટિ છે એટલું જ તને નડે છે, બાકી કોઈ નડતું નથી. જે દ્રષ્ટિ એને વર્તમાન વિકારી પર્યાય ઉપર સ્થાપી રાખી છે એનાથી એ સમયે 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 નવી 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 પરિણામની સ્થિતિ છે. કોઈ પણ સમયે એને છોડી શકે છે. કોઈ પણ એક સમયે જો એ દ્રષ્ટિ છૂટી જાય અને સ્વરૂપનું જ્ઞાન કરીને સ્વરૂપમાં દ્રષ્ટિ સ્થાપે કે હું આવો હું આ છું, તો જેવો એ સ્વરૂપે ભગવાન છે એવો જ અવસ્થામાં ભગવાન થાય. બીજું કોઈ આની અંદર આથી બીજું કોઈ પણ કાર્ય કરવાનું છે આ સિવાય કોઈ બીજું કાર્ય કરવાનું છે નથી, આટલું છે. અને તે પણ પોતામાં પોતાની અંદર પોતાનું જ કાર્ય છે, બહારમાં કઈ કરવાનું સાથે આને ખબર નથી. કેમ કે એથી જે બહારનું કાર્ય છે એ આત્માનું કાર્ય નથી. શરીર મનમાણીના જેટલા કોઈ પ્રયોગ છે, પર પદાર્થના ગ્રહણ ત્યાગના જેટલા કોઈ પ્રયોગ છે, એ બધા પ્રકાર આ સાધનાથી આ આરાધનાથી બહાર છે. દ્રષ્ટિ જેવી આત્મા ઉપર ગઈ એવું જ્ઞાન અને અનંત ગુણ આત્મસન્મુખ વળે છે, સર્વ ગુણો સમ્યક થાય છે. પહેલે સમયે દ્રષ્ટિ જ્યાં સમ્યક થઈ ત્યાં આનંદ ગુણ સમ્યક થાય છે. સમ્યક થાય છે એટલે આત્માભિમુખ થાય છે, શુદ્ધ થાય છે. અને અવસ્થામાં પણ જેવું સ્વરૂપ છે એવું પર્યાયમાં પણ ભગવાન થાય છે. આવી ચોખ્ખી વાત, સ્પષ્ટ વાત જે અવસરે મળે છે એને એમ કહે છે કે અરે પ્રભુ, આવો અવસર ક્યારે મળે? આવો જે પ્રસંગ છે કે જે સિદ્ધિ ટૂંકામાં ટૂંકી બીજી વાતને વચમાં લાવ્યા વગર, વચમાં નાખ્યા વગર ચોખ્ખી વાત કરે છે કે ફક્ત પર્યાય દ્રષ્ટિ છોડી અને સ્વદ્રવ્યની દ્રષ્ટિ કરવાની છે. એવી જે દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે, તે સાચી દ્રષ્ટિ છે. અને સર્વ આરાધનાનું અને પરિપૂર્ણતાનું મૂળ એ છે. કોડરમનજીએ ત્યાં સુધી કહ્યું કે સિદ્ધ પરમાત્માઓ સિદ્ધાલયમાં સાદી અનંતકાળ પણ ટકા છે, વિરાજમાન રહે છે. એનું મૂળ કારણ તો એમની જે દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ છે એ છે. નહીતર તો પ્રત્યેક ગુણમાં પોતાની અન્ય શક્તિ છે, છતાં જે દ્રષ્ટિ કામ કરે છે એ એવું કોઈ કામ કરે છે કે એના જેવું ખાસ પ્રકારનું કામ બીજા કોઈ ગુણ કરતા નથી. એવું એનું ચોક્કસ કામ છે, વિશિષ્ટ કામ છે. એક સમયની પર્યાયની દ્રષ્ટિથી અનંતકાળ દુઃખમાં ગયો અને અનાદિ સત્તાવાળો પ્રભુ પડ્યો રહ્યો. શું થયું છે અત્યાર સુધીના ચાર ગતિના જન્મ મરણ અને પરિભ્રમણમાં જે સ્થિતિ રહી છે એ એવી રહી છે કે એક સમયની વર્તમાન વિકૃત અવસ્થા છે, કૃત્રિમ અવસ્થા છે, એની દ્રષ્ટિ રહીને એને કારણે અનંતકાળ પરિભ્રમણ રહ્યું. અનંતકાળ ગયો, અનંતકાળનું પરિભ્રમણ રહ્યું અને એ બધો કાળ દુઃખમાં જ ગયો. ક્યારેય પણ એને સુખ થયું નથી, ક્યારેય એને આત્મિક સુખનો અનુભવ થયો જ નથી, સુખી થયો જ નથી. કાલ્પનિક સુખમાં ક્યારેક એ રાચ્યો છે તો પણ સરવાળે એ દુઃખમાં જ પરિણમ્યો છે. જો કે ત્યારે પણ એને દુઃખ હતું પણ સુખની કલ્પના વશે એને એ દુઃખનો ખ્યાલ આવતો નહોતો. એટલી વાત. અનંતકાળ પર્યાય દ્રષ્ટિથી દુઃખમાં ગયો છે, પ્રતિકૂળતાઓ ઘણી આવી માટે દુઃખ થયું, શરીરમાં રોગ વગેરે થયા તેથી દુઃખ થયું, નિર્ધનતા અને અનુકૂળતાના સાધનો ન રહ્યા તેથી દુઃખ થયું, એમ નથી કહ્યું. પણ એક સમયની પર્યાય દ્રષ્ટિને કારણે અનંતકાળ દુઃખમાં ગયો છે, આ દુઃખનું મૂળ છે. દુઃખનું આ મૂળ કારણ તીર્થંકરો અનંત જ્ઞાનીઓએ પોતાના સ્વાનુભવમાંથી શોધીને બહાર મૂકેલું છે. આત્મદ્રષ્ટિ નથી અને પર્યાય દ્રષ્ટિ છે તેથી દુઃખ રહ્યું છે, એ જૈન દર્શન સિવાય ક્યાંય નથી. પર્યાય દ્રષ્ટિ એ દુઃખનું કારણ રહ્યું છે, એ જૈન દર્શન સિવાય ક્યાંય નથી. તો કે પર્યાયનો, એક સમયની પર્યાયનો વિષય જૈન દર્શન સિવાય ક્યાંય નથી. કેમ કે પર્યાય એક સમયની સ્થિતિવાળી એ કેવળ જ્ઞાન ગોચર છે, છદ્મસ્તને તો અસંખ્ય સમયનો જ ઉપયોગ છે. શબ્દોને અમુક વાતોને અમુક ન્યાયોને એવું બધું આવે, પણ એ બધું આમાંથી થોડુંક સારું લાગ્યું હોય એવું જે લેવાઈ ગયું હોય જુદા પડનારાઓથી, ઘસાતું ઘૂંસાતું રહી ગયું તે રહી ગયું. મૂળ તો આદિનાથ ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે પ્રથમ તીર્થંકર ત્યારે 363 પાખંડ ઉભા થયા, અન્ય મત ઉભા થયા. તો 363 પંથમાં શું થયું કે દિવ્ય ધ્વનિમાંથી સમજણનો વિપર્યાસ થયો. હું સમજું છું એમ કહે છે, બધા શું કહે છે ત્યાં 363 જણા, કે હું સમજું છું એમ કહે છે, કે છે એમ જ હું સમજું છું. વિવાદ ક્યાં થઈ છે? હવે એમાં જે કાંઈ ભાવો આવ્યા, શબ્દો આવ્યા, એને પોતાની કલ્પનામાં ઉતાર્યા, પોતાના વિપર્યાસના ઢાળે ધાયા, અને પછી એને માનનારાઓના સમૂહ થયા, અને એ રીતે સંપ્રદાયો ઉભા થયા. એટલે એમાંથી જે કઈ પકડ્યું, એમાંથી વિપર્યાસ સહિતનું જે પકડ્યું, એમાં તો થોડું થોડું તો રહી જાય. એટલે જે પોતાને જે વાત રુચિ ને ગમી એને વિપરીતતા સહિત ગ્રહણ કરીને, વિપરીતતા સહિત સ્થાપી, પણ છતાંય ક્યાંય એ વાત નથી કે એક સમયની પર્યાયની દ્રષ્ટિથી દુઃખ પૂછ્યું છે, એ મૂળ કોઈને આત્મા નથી આવી, એમાં ભીલા છે. આ પ્રકાર છે, એક સમયની પર્યાય દ્રષ્ટિ એ જ મિથ્યા દ્રષ્ટિ છે. પછી મિથ્યા દર્શનના જે અનેક વિવિધ પ્રકારો છે એ બધા આમાંથી ઉત્પન્ન થયેલા સ્થૂળ ભાવો છે. મૂળમાં સૂક્ષ્મપણે મિથ્યાત્મનો અંકુર અહીંયા પર્યાય દ્રષ્ટિમાંથી ફૂટેલો છે, પાંગરેલો છે, એનું મૂળ હાથમાં આવવું અને ત્યાંથી એનો છેદ કરવો, એ તો વિષય અહીંયા સ્પષ્ટ કર્યો છે. બધા સંપ્રદાયમાં તો હતા જ ને, તમે જૈન જૈન સંપ્રદાયમાં જ હતા ને, પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ ક્યાં સાંગ્યું હતું નથી ખબર. આમ બીજા બધા અનેક જાતના શાસ્ત્રો ને કથન ને ખોકડા ને બધું મોઢે કર્યું છે, પણ પર્યાય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ ને, એ પર્યાય દ્રષ્ટિ એટલે શું કે આ ચાલતું જે રાગનું વેદન છે એમાં એટલો નિવડો જ હું, એટલી જ પોતાની હૈયાતી, એટલી જ પોતાની સત્તા, એનો જે અનુભવ એ જ મિથ્યાત છે. અનંત સંસારના પરિભ્રમણનું બીજ મૂળ ઈ છે, એ વાત તો ગુરુદેવે આટલી સ્પષ્ટ કરી આ
કારણે.
જડ ચેતન ની જે ભિન્નતા છે એનો વિષય લુપ્ત પ્રાય હતો. એનો અર્થ શરીર થી પૂજા નું કાર્ય થાય તો એ મેં કર્યું, પર પદાર્થ નો ત્યાગ કરે તો એ જડ ના કાર્ય મેં કર્યા, એ બધું તો ધર્મ ના કાર્યમાં ગણાતું હતું. સ્થૂળ મિથ્યાત્વ જે છે એ ધર્મ ના કાર્યમાં ગણાતું હતું ને હજી પણ ગણાય છે. કહેવાતા જૈન સંપ્રદાયોમાં ત્રણેય ફિરકામાં એવો વિરોધ થયો હતો કે આત્મા શરીરની ક્રિયા ન કરી શકે એમ માને તે જૈન નહીં. દિગંબરના પંડિતો આવો વિરોધ ઉભો કર્યો હતો. આ જળ અને ચેતન ની ભિન્નતા ફોકાવી ફોકાવીને તો શાસ્ત્રો નો વિસ્તાર થયો છે અને દુનિયા આખી જળ ચેતન ની અભિન્નતામાં જ પડેલી છે, ભૂલેલી છે. એવું જે જુદાપણા નો વિષય છે કે જે અનેક પ્રકારના દોષ અને વિકાર નો નાશ નું કારણ છે, જુદું પાડવું જોઈએ. એને જ તું નાશ કરવા માંગે છો, એની જ એકતા કરવા માંગે છો. અનાદિનો એ કર્યું છે, બીજું શું કર્યું છે? જળમાંથી પણ સુખ લેવા માંગે છે એનો અર્થ શું છે? કે એનાથી હું જુદો નથી, મારું સુખ એનાથી જુદું નથી. એ તો દુનિયા આખીમાં એ પ્રકારના પરિણામ છે બધા જીવોના. કોણ એમાંથી સુખી છે એ પણ એમાંથી તો કોઈ આત્મિક શાંતિને પ્રાપ્ત થયેલો જીવ નથી મળતો એમાંથી. એક સમયની પર્યાયની દ્રષ્ટિ કરતા અનાદિ સત્તાવાળો પ્રભુ પડ્યો રહ્યો. એક સમયની સત્તાને સ્વીકારતા એને અનાદિ અનંત ત્રિકાળી સત્તા છે એને સ્વીકારી નહીં, નકાર કર્યો. કેમ કે બે ના સ્વભાવ વિરુદ્ધ છે. પર્યાયનો સ્વભાવ એક સમયનો સ્થિતિ વાળો સત્તા વાળો હૈયાતી વાળો અને દ્રવ્યનો સ્વભાવ ત્રિકાળી હૈયાતી વાળો. જ્યાં ત્રિકાળી સત્તાને સ્વીકારે તો એક સમયની પર્યાય ઉપર સત્તા પર્યાયની સત્તા ઉપર દ્રષ્ટિ ન રહે. એક સમયની પર્યાય ઉપર દ્રષ્ટિ રાખે એની સત્તા સ્વીકારે અને ત્રિકાળી સત્તા ઉપર દ્રષ્ટિ જાતી નથી. બસ એક મિથ્યા દ્રષ્ટિનું કારણ છે અને એક સમય દ્રષ્ટિનું કારણ છે. આખો પરમાત્મા છે, અનાદિ અનંત સત્તાધારી પદાર્થ છે એ પ્રયો રહ્યો, આ સાધારણ વાત નથી. તારા અનંત પરિભ્રમણનું મૂળ કારણ બહુ મોટી વાત છે, આ કોઈ સાધારણ વાત નથી. ભલે ટૂંકામાં કહી છે તો પણ વાત સાધારણ નથી એમ કહેવું. તરણાઉટ અથે ડુંગર કે છે ને, એક સમયની પર્યાયનું તરણું છે એની ઓથ લીધી છે, એનો આધાર લીધો છે. ત્રિકાળી પરમાત્મ તત્વ અંદરમાં છે એ ઢંકાઈ ગયો એની આદેશમાં, એને ન જોયો. આ સાધારણ વાત નથી, મૂળ વાત છે. આખા જૈન દર્શનની આ મૂળની વાત છે. સહજ અંદર થી આવ્યું છે, અંતર લક્ષે અંતર અનુભવમાંથી આવેલું આ છે કથન જે છે એ આ રીતે અંદર થી આવેલું છે. પરલક્ષે આ વાત કરી નથી, પરલક્ષમાં ઉભા રહીને આ વાત નથી, શાસ્ત્રની ગોખણ પટ્ટીની આ વાત નથી. આ તો અંદરના અંતર્મુખી પરિણમનમાંથી શબ્દાકાર થયેલી આ વાત છે, પરિણમન તો શબ્દાકાર નથી, એ તો ચૈતન્યાકાર છે, પણ એનું વાચ છે, વચનનું એ વાચ એ છે. ગુરુદેવના સમાગમનો અને સાનિધ્યનો એ વિશેષ લાભ હતો કે કેટલાક એવા ભાવો હતા જે પોતે એ રીતે વ્યક્ત કરતા, ક્યારેક ક્યારેક કે આ વાત કહીએ છીએ અંદરથી કહીએ છીએ, ઉપર ઉપરથી સાધારણ વાત કરીએ એવી આ વાત નથી. અંદર જે ચાલે છે, અંદરમાં જે અનુભવાય છે, જે દેખાય છે, જ્ઞાનમાં વેદન ગોચર થાય છે, એ વચનમાં આવી રહ્યું છે, વચન ગોચર થઈ રહ્યું છે. કોઈ વાર તો વ્યાખ્યાન કરતા એમ કહેતા કે આ અત્યારે જે વચનોનો પ્રવાહ ચાલે છે એમાં આત્મા નથી, ક્યાંય સ્વયં વચનોનું પરિણમન વચન વર્ગણામાં થઈ રહ્યું છે. આજકાલે જ્ઞાનમય આત્મા ભિન્ન વર્ગે છે, જ્ઞાનમય આત્માનું જ્ઞાન પરિણમન ભિન્ન છે, અને આજે હોઠ ગળું બધું જીભ બીભ જે કાંઈ હાલે છે એ બધા સ્વયં પૂદગળના પરિણમન પૂદગળથી થાય છે, અને ભાષા વર્ગણામાં અવાજ થાય છે એ પણ એનાથી થાય છે. જ્ઞાનમય આત્માનું ક્યાંય અસ્તિત્વ નથી, એમાં એ બધું જળનું પરિણમન, જળને કારણે અંદર જ્ઞાનમય આત્માનું વેદન જ્ઞાનમયપણે ભિન્ન રહી જાય છે, ત્યારે ભિન્ન રહી જાય છે. શુદ્ધ જ્ઞાન ના ખીલવામાં જ્ઞાન ખીલતું જાય છે. ગુરુદેવના પ્રવચનો અત્યારે પણ જો પહેલેથી પછી સુધીના જોવામાં આવે તો એ પ્રગટ ઇતિહાસ છે કે શરૂઆત પછી જ્ઞાન કેટલું સૂક્ષ્મ સૂક્ષ્મપણે ખીલીને કેટલી વિષયની સૂક્ષ્મતા પ્રસિદ્ધ કરી છે. એવું શુદ્ધ જ્ઞાન ખીલતું જ ગયું છે, ખીલતું જ ગયું છે. એ કુદરતી જ્ઞાન નિર્મળતાનો જે વિકાસ છે કુદરતી થાય. બહુ મોટો વિષય હતો આ કાળનો વિષય, અંદરની ઘણી વાતો એ કથનમાં લખાણમાં પડી હોય એ વાત જુદી છે, અને એ અનુભવને તાદ્રશપણે કહી દેખાડે એ વાત તદ્દન જુદી છે. બે વચ્ચે એટલો મોટો આંકરો છે પ્રત્યક્ષ પરોક્ષનો કે એ પ્રત્યક્ષની પૂર્તિનું કોઈ ઓલ્ટરનેટિવ સાધન નથી જગતમાં, એની બરાબરી કોઈ રીતે થઈ શકે નહીં. અદ્વિતીય પરિસ્થિતિ છે, બીજી અહીં કોઈ પરિસ્થિતિ પૂરતી થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ ને પરોક્ષ એ પરોક્ષ. પર ચીજ તો દૂર રહી, શરીર વાણી મન સ્ત્રી પુત્ર પૈસા આ બધી પરથી છે. અહીંયા સંયોગમાં જે શરીર છે એ શરીરથી પછી બીજા ક્ષેત્રે વાણીનું ક્ષેત્ર પણ અહીંથી થોડું જુદું છે, મનનું ક્ષેત્ર પણ એ પૂદગળો પણ શરીરની જેમ થોડાક સાથે શરીરના અવયવ રૂપ છે, બાકી તો બધા જુદા છે, પરિવારના સભ્યો, કુતરાદીથી માંડી મકાન, પૈસા એ વગેરે. એ તો તદ્દન જુદા પદાર્થો છે, એ દૂર રહી એટલે એની ચર્ચા દૂર રહી, એની વાત દૂર રહી, એના વિશે તો શું કહેવું. એ આત્માને લાભ કરે છે, એના ઉપરની દ્રષ્ટિ આત્માને લાભકારક થાય, સુખકારક થાય એ તો વાત જ નથી. શરીરથી ધર્મ થાય, વાણીથી ધર્મ થાય, મનથી ધર્મ થાય, ઘરના સ્ત્રી પુત્રાદી સભ્યો અનુકૂળ હોય તો ધર્મ થાય, પૈસાની અનુકૂળતા હોય તો ધર્મ થાય. પૈસા એટલે પછી બીજા બધા સાધનો જેના દ્વારા આવે છે એ બધું અનુકૂળ હોય તો ધર્મ થાય, એ તો વસ્તુના સ્વરૂપમાં જ નથી. એ વાત તો ચર્ચા કરવી પણ હવે ઠીક લાગતી નથી. બીજે તો અહીંયાથી ધર્મ માનવામાં આવે છે, અહીં તો એની ચર્ચા કરવી એક બાજુ રાખો. અરે દેવ શાસ્ત્ર ને ગુરુ, શરીર મન વાણી તો એક બાજુ રહ્યા, પણ જે ધર્મના નિમિત્ત કારણ જેને ગણવામાં આવે છે એવા દેવ શાસ્ત્ર ને ગુરુ એ પણ દૂર રહ્યા. દેવશાસ્ત્ર ગુરુ એના ઉપર પણ દ્રષ્ટિ સ્થાપવા જેવી નથી. બધા જ પર પદાર્થો છે, એની ન થાય આવો પ્રશ્ન ઉદભવ્યો છે. ભાઈ અહીંયા વિનયનું પ્રકરણ નથી ચાલતું. જ્યાં દેવ ગુરુ શાસ્ત્રના જ્યાં દેવ ગુરુ શાસ્ત્રના વિનયનું પ્રકરણ આવશે ત્યાં એ વિનયમાં તાળો પત્તો નહીં ખાય એવો અમારો વિનય છે. જ્યાં વિનયનું પ્રકરણ ચાલશે ત્યાં તો, પણ અહીંયા એ વિષય નથી. અહીંયા તો દ્રષ્ટિ કોના ઉપર મૂકવી એ વિષય, અહીં તો દ્રવ્ય દ્રષ્ટિ શું અને દ્રવ્ય દ્રષ્ટિ સિવાયની અન્ય દ્રષ્ટિ શું એ પ્રકરણ ચાલે છે. દેવ શાસ્ત્ર ગુરુ તો દૂર રહ્યા, પણ જે એક સમયની પર્યાય છે તેમાં જે મૂંડ છે, ઉપરનો બોલું તો વચનામૃત ચારસો ને ફોર નંબર ઉપર અહીંયા પછી પર્યાય દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિનો જ વિષય પાછો આ બોલમાં ચાલુ રહ્યો છે. એક સમયની જે પોતાની પર્યાય છે તેમાં જે મૂંડ છે એટલે એમાં જે વ્યામોહિત થયેલો છે, ત્રિકાળી આનંદ મૂર્તિ પ્રભુની દ્રષ્ટિ ન કરીને જે એક સમયની પર્યાયની દ્રષ્ટિ છે તે ભવભ્રમણનું કારણ છે, ચારેય ગતિના જન્મ મરણનું કારણ, વર્તમાન પર્યાયની એક સમય ઉપરની દ્રષ્ટિ એ કારણ છે. એમ કે અમારી દ્રષ્ટિ કઈ રાગ ઉપર નથી, પણ અમારી દ્રષ્ટિ તો વર્તમાન ચાલતા જ્ઞાન ઉપર છે. એટલે કેવી રીતે કે કોઈ બુદ્ધિ વાળો હોય, બુદ્ધિ જ્ઞાન ની પર્યાય છે ને, એનો વિકાસ ઉઘાડે એવો સારો હોય કે સામાન્ય એની હરોળના બીજા માણસો કરતા એનો નંબર થોડોક આગળ રહેતો હોય, જે તે વિષયમાં જેની બુદ્ધિ ચાલતી હોય એ વિષયમાં. બધા વિષયમાં તો બધાની બુદ્ધિ ચાલે એ પ્રકાર અત્યારે છે, એ રામચંદ્રજી નો પ્રકાર હતો. રામચંદ્રજી મુનિ સુવ્રતનાથ ભગવાનના કાળમાં પુરાણ પુરુષ થઈ ગયા, 72 કળા સાધ્ય કરેલી, ગુરુ વશિષ્ઠ પાસેથી વિદ્યા શીખ્યા હતા, એમાં દુનિયાની કોઈ વિદ્યા એમને ન આવડે, 72 વિદ્યા આવડતી હતી એમ કેતા. 72 એટલે જેટલી છે એટલી બધી, એનો અર્થ પૂરેપૂરી. કોઈ કળા દુનિયાની કોઈ કળા ન આવડે એમ નહીં. ચાકડો ને માટી આપો તો એ માટલું બનાવે એ કુંભાર પાછળ રહી જાય નહીં. માટલું બનાવતા આવડે, શિલ્પ કળા તો એ ગમે એવો કારીગર હોય તો પાછળ રહી જાય. નૃત્ય કરે તો મોટી ગમે એવી નૃત્ય કરવા વાળી બાય હોય પાછળ રહી જાય, એવું નૃત્ય કરી શકાય. તમામ દુનિયાની કળા સાધી હતી એમને. બહુ ન્યાયપ્રિય હતા એમના રાજના કાળમાં પણ, એટલા બધા ન્યાયપ્રિય હતા કે આજે લાખો વર્ષ થઈ ગયા આપણા હિસાબે, જૈન દર્શનના શાસ્ત્ર પ્રમાણે લાખો વર્ષ થયા, આ લોકો હજારો વર્ષ માને છે. છતાં જૈન દર્શનના શાસ્ત્ર પ્રમાણે લાખો વર્ષ થયા, આ લોકો હજારો વર્ષ માને છે. છતાં આજે રામરાજ એ શબ્દ તો દુનિયામાં જીવંત રહી ગયો. રાજ તો કે રામરાજ રામરાજ, એની પાસે પછી કોઈ આગળની વાત નહીં. રાજ વ્યવસ્થાની વિસ્માતીર્થંકર છે, મને તો બહુ ખ્યાલ નથી પણ અંદાજી છે કે લાખ કઈથી ઉપર જેને પોતાની બુદ્ધિનો અનુભવ છે, પર્યાય દ્રષ્ટિ શું છે એ વિશે વિચારવાનું છે કે મારા જેવું કોઈને આવડતું નથી, મારા જેટલી કોઈને ખબર પડતી નથી, મારી નજર પહોંચે છે ત્યાં બીજાની નજર પહોંચતી નથી, એટલી બુદ્ધિ ને એટલું મારામાં હોશિયારી પણ છે. પછી જેની જે કળા હોય એને વર્તમાન કર્મજનિક જે સ્વયંક્ષમ જ્ઞાન છે એ પર્યાયની દ્રષ્ટિ છે ને એ રીતે પર્યાય મૂંઢ છે. જો કે એવો પર્યાય મૂંઢ હોય ત્યારે આનુષંગિક ઉત્પન્ન થતો જે રાગ છે એ રાગમાં પણ એની તન્મયતા હોય હોય ને હોય જ. જ્યારે જીવની રાગ અને જ્ઞાનના ક્ષોભમાં એક સમયની પર્યાયમાં જેણે મમત્વ કર્યું ત્રિકાળી આનંદ મૂર્તિ ભગવાન આત્માને છોડીને, એને એ પર્યાયના વિષયરૂપ જ્ઞાન અને રાગના વિષયરૂપ પરદ્રવ્યમાં મમત્વ થયા વિના રહેતું નથી. એક સાથે જ થાય છે, પહેલા પર્યાયમાં મમત્વ થાય ને પછી પર્યાયનો વિષય પંચેન્દ્રિયના વિષયો એમાં મમત્વ થાય એમ પણ નથી. એક સાથે બધું છે પછી. એટલે મૂળની વાત સમજાવી છે ત્યારે બધી વાત છોડી દીધી કે તમે શરીર વાણી મન આ વગેરે જેટલા સંયોગો છે એમાં મમત્વ છે, એના ઉપર તારી દ્રષ્ટિ છે, એ બધા બરાબર વ્યવસ્થિત સુવ્યવસ્થિત એમ ને એમ ખેમ રહ્યા કરે, એવો જે તારો ભાવ છે એના ઉપર તારી દ્રષ્ટિને સૂચવે છે કે એની સત્તા બરાબર, એનું હોવા પણ બરાબર રહો, એ હો મને, એ હો 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 હો, એની જે સત્તા એની હૈયાતી રાખવા માંગે છે એ એના ઉપરની દ્રષ્ટિને સૂચવે છે. અહીંયા તો કહે છે કે એ તો બધા અશુભના નિમિત્ત છે, શરીર મન વાણીથી માંડીને જેટલા સંયોગો છે એ તો અશુભ ભાવના નિમિત્ત છે, એના આશ્રયે તો તને અશુભ ભાવ થાય છે. પણ દેવગુરુ ને શાસ્ત્ર કે જે શુભના નિમિત્ત છે એ પણ દ્રષ્ટિના વિષયમાં એનો સમાવેશ નથી. એના ઉપરની દ્રષ્ટિ સ્થાપવાની પણ દેવગુરુ શાસ્ત્રની પોતાની આજ્ઞા નથી, એમનું પોતાનું એ ફરમાન નથી કે તમે અમારી દ્રષ્ટિ કરો અને આત્માની દ્રષ્ટિ છોડીને પણ અમારી દ્રષ્ટિ કરો, એ વાત છે. અને દ્રષ્ટિ તો એકને જ ગ્રહણ કરે છે, કાં તો સ્વને કાં તો પરને. જો તમને એમ કહીએ, દેવગુરુ શાસ્ત્ર એમ કહે કે તમે અમારી દ્રષ્ટિ કરો, તો આત્માની દ્રષ્ટિ નહીં કરો એ વાત એમાં આપોઆપ આવે છે. કેમ કે એક સાથે બે ઉપર તો દ્રષ્ટિ રહેતી જ નથી, અને વિરુદ્ધ વિષય છે પાછા. એક સાથે બે ઉપર દ્રષ્ટિ પરપદાર્થ ને સ્વપદાર્થ ને વિશે તો રહેતી નથી, પણ અહીંયા તો એ સમજાવવું છે કે એક સાથે પર્યાય ઉપર પણ દ્રષ્ટિ રહે ને દ્રવ્ય ઉપર પણ દ્રષ્ટિ રહે એમ પણ બની શકતું નથી. અને તેથી જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય છે ત્યારે એ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ પર્યાયનો વિષય એ પરમાં જાય છે. પરદ્રવ્યમ પ્રભાવમ હેયમ ઇતિ, એ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. પરદ્રવ્યમ પ્રભાવમ હેયમ ઇતિ એટલે જ્યારે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા લેવામાં આવે છે ત્યારે વર્તમાન ચાલતી એક સમયની પર્યાયની જે દ્રષ્ટિ છે એ પરની દ્રષ્ટિ છે, એ સ્વની દ્રષ્ટિ નથી. તેથી એને પરદ્રવ્ય પરભાવ અને હે દ્રષ્ટિ નહીં કરવા માટે હે છે, દ્રષ્ટિ માટે તે ઉપાદેય નથી એમ કહેવામાં આવે છે. દ્રષ્ટિ પોતે શુદ્ધ પર્યાય છે, દ્રષ્ટિ પોતે પર્યાય છે અને પોતે શુદ્ધ પર્યાય છે દ્રવ્ય દ્રષ્ટિ. અને પર્યાય દ્રષ્ટિ અને પરની દ્રષ્ટિ એ પર્યાય છે અને અશુદ્ધ છે, પણ શુદ્ધ પર્યાયમાં પણ શુદ્ધ પર્યાયની દ્રષ્ટિ હોતી નથી અને ત્યારે જ પર્યાય શુદ્ધ હોય છે. જો પર્યાય ઉપરની દ્રષ્ટિ હોય તો એ પર્યાય શુદ્ધ ન હોય, દ્રવ્ય ઉપરની દ્રષ્ટિ થતાં જ પર્યાય શુદ્ધ હોય. એટલે જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ છે ત્યારે દ્રષ્ટિ પોતાને વિષય કરતી નથી, અથવા બીજા ગુણોની અથવા આખા આત્માની શુદ્ધ પર્યાયને પણ એવી દ્રષ્ટિ વિષય કરતી નથી. એવી દ્રવ્ય દ્રષ્ટિ હોય છે કે જે પોતાના ભગવાન સિવાય બીજાને પછી એને બીજાની સામે જોવાનું રહેતું નથી. તે એમ કહે છે કે આવું જો સર્વાંગ પરિપૂર્ણ તત્વ છે પોતે અને એ મળી ગયું દ્રષ્ટિને, પછી શું કરવા એ બીજે જાય, એને જરૂર શું બીજી પછી. સર્વાંગ પરિપૂર્ણ તત્વ તો લાભી ગયું મળી ગયું છે, પછી બીજે જવાની આવશ્યકતા પણ નથી. જેના ઘરે ડોમ ડોમ સાહેબી છે એ શું કરવા ભીખ માગવા જાય, એને ભીખ માગવાનો વિકલ્પ જ કેમ હોય, કે એને તો એ પુણ્યના યોગમાં વિકલ્પ સુદ્ધા ઉત્પન્ન થતો નથી. થાય એને વિકલ્પ કે મારે રોટલાનું બરકું માગવા જવું પડશે, હાંજે હાંજ પડશે ને જવું પડશે, આ નીકળે છે ને હાંજે માગવા. પુણ્યના યોગમાં પણ એ વિકલ્પનો સદભાવ થતો નથી. અરે મિથ્યાત્મના પરિણમનમાં પણ એને આત્માનો વિકલ્પ થતો નથી કે હું શરીર છું કે હું આત્મા છું. શંકા નથી કરતો શરીર ઉપર કે હું શરીર રૂપે છું કે નહીં, એની શંકા એને નથી થતી. તે નિશંક પણ એ વર્તે છે. આ જીવ શરીરમાં અને રાગાદિમાં પોતા પણ નિશંક પણ વર્તે છે, તદ્દન જુઠી શ્રદ્ધા હોવા છતાં. તો જે સમય શ્રદ્ધાનમાં એવી અપેક્ષા થાય કે દ્રષ્ટિને દ્રષ્ટિનો વિષય બે જુદા પાડવાનો ત્યાં પ્રસંગ નથી, અનુભવ ને અનુભવની પર્યાય જુદા પાડવાનો ત્યાં પ્રસંગ નથી રહેતો. ત્યાં એ પરને કરવા દ્રષ્ટિના લેવાનો એને વિકલ્પ હોય કે એમાં તો પર્યાય પણ નથી, તો પરદ્રવ્યની દેવગુરુ શાસ્ત્રની તો વાત જ ક્યાં રહી. આવું કોઈ દ્રષ્ટિનું પરિણમન વિશિષ્ટ પ્રકારનું છે. શું કહ્યું કે એ બધા પર છે અશુભના નિમિત્તો અને શુભના નિમિત્તો, એ તો દૂર ક્ષેત્ર વર્તી બીજા ક્ષેત્રમાં રહેલા ભિન્ન પદાર્થો છે. પણ જે એક સમયની પર્યાય છે, વિભંગ અંગ છે, એને શાસ્ત્રમાં વિભંગ અંગ કહ્યું છે. ભાંગ તો જુદું પડેલું વિભાગ પામેલું એ અંગ છે, ખંડિત થયેલું એ અંગ છે. ખંડિત થતો એ ભાવ છે, ખંડખંડ થતો ભાવ છે, સમયે ખંડિત થાય છે, વિભંગ અંગ કહ્યું છે. અને ત્રિકાળી શુદ્ધાત્મ તત્વને અભંગ અંગ કહ્યું છે. આને વિભંગ અંગ કહ્યું છે અને આને અભંગ અંગ કહ્યું છે. આમાં ભંગ પડતો નથી, ભેદ પડતો નથી, એવો અભંગ છે. અભેદના બોલાવે પછી આવે છે. વેદભેદનો વિષય પણ બહુ સારો છે. એ જ્ઞાન અપેક્ષાએ પણ એક સમયની જે પર્યાય છે એ બીજા સમયે નથી, તો એનો તેનો તે ભાવ તો ન રહ્યો, તે ભાવ છૂટી ગયો અને નવો ભાવ ઉત્પન્ન થયો, તે ભાવ છૂટી ગયો અને નવો ભાવ ઉત્પન્ન થયો. તો એ તો એક અખંડ અંગ ન રહ્યું, અભંગ અંગ ન રહ્યું. પર્યાય એક અંગ છે, પદાર્થનું એક અંગ છે, પણ એ અખંડ ન રહ્યું, ખંડ થઈ જાય છે. એટલે એને વિભંગ અંગ કહી દીધું. સમય સમય ફરી જાય છે અને ફરી જાય છે એટલે દ્રષ્ટિ એના ઉપર દ્રષ્ટિ નથી થતી કરવામાં આવશે. જો દ્રષ્ટિ એના ઉપર જાય, એ દ્રષ્ટિ મિથ્યા છે, એ દ્રષ્ટિ વિભાવિત છે, એ દ્રષ્ટિ ઉલટી છે, વિપરીત છે, એટલું તો નહીં પણ ભ્રવ ભ્રમણનું કારણ ત્યાંથી ઉત્પન્ન થયું. દ્રષ્ટિનો વિષય બહુ વિચારમાં ગયેલો છે, ઘણો વિચારમાં ગયો કે આ તે પરિણમન કઈ જાતનું છે એને એક ઓળખવું હોય તો વિષય થોડો સુખમ છે. ભાષા ગોચર પણ બહુ જ ઓછો છે, છતાં પણ એ પોતાના ચાલતા પરિણમનથી તો સમજી શકાય એવો છે. કેમ કે દ્રષ્ટિનું પરિણમન તો બધા જીવોને ચાલવું છે, એટલે પોતાને ચાલવું છે. તો ભાષા ઉપરથી સમજવાને બદલે ભાવ ઉપરથી જો સમજવામાં આવે તો ભાવ ભાષણ થાય. ભાવ ભાષે કે આવો ભાવ છે. અને ખરેખર તો ભાષા છે એ ભાવોને કહેનારા નિમિત્તો છે. ભાષા સામે જોવે તો શબ્દ મળે જ છે. એ ભાષાને કહેનારા જે ભાવો છે એને ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ કે આમાં કયા ભાવને કહેવા માંગે છે, અને તે પણ પોતાના ભાવને પકડીને સમજે. આ ભાવને કહેવા માંગે છે, રાગ એટલે આ ભાવને કહેવા માંગે છે, જ્ઞાન એટલે આ ભાવને કહેવા માંગે છે, દ્રષ્ટિ એટલે આ ભાવને કહેવા માંગે છે. એવી જો સમજવાની પદ્ધતિ હોય ભાવ પ્રધાનતાથી, અર્થાત એ ભાવો અનુભવમાં આવી રહ્યા હોવાથી અનુભવ પ્રધાનતાથી જો સમજવાની પદ્ધતિ હોય તો એ પદ્ધતિથી બરાબર થઈ જાય છે. માત્ર શબ્દોથી એનો અર્થ જ વિચારવામાં આવે ને ભાવાર્થ જ વિચારવામાં આવે તો કલ્પના બીજી કલ્પના થવાની સંભાવના ઘણી છે. એટલે કે કલ્પના એ ચડવાનો એમાં આ પ્રકાર ઉત્પન્ન થઈ જશે એને ખબર પડશે. પણ પહેલેથી જ ભાવને ઓળખવા ઉપર જેનો પ્રકાર અભ્યાસમાં ચાલે છે, સમજવાના અભ્યાસ કાળે, સમજણના અભ્યાસ કાળે, તો એ બરાબર સમજી શકે છે. એ સમજે છે ત્યારે એ સમજણ એની અનુભવમાં ઢળે છે. કેમ કે એ અનુભવને પકડીને સમજવાનો પ્રયાસ કર્યો છે, અભ્યાસ કર્યો છે, એટલે એ સમજણ પણ અનુભવમાં ઢળે છે. અને સિવાય બીજી રીતે કોઈ સમજણનો પ્રકાર આજરો કે કર્યો કે થયો ત્યારે એ સમજણ કદાચ સૂક્ષ્મના વિકાસના કાળમાં કદાચ વિકાસ પામે, કદાચ સમજણ ન પણ વિકાસ પામે, પણ એનું ધરણ અનુભવમાં આવતું નથી, અનુભવમાં એ સમજણ ધરતી નથી, વિકસિત થઈને પરિણમતી નથી. એટલે પદ્ધતિ આવા હોવી જોઈએ. એ રીતે જો દ્રષ્ટિના વિષયને વિચારવામાં આવે તો અહીંયા મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે કામ કરે છે કે જ્ઞાનમાં ને સમજણમાં આત્માનો વિષય લેવા કાળે પણ એ દ્રષ્ટિ અને વિષય નથી કરતું. જોવે એની પકડ સામે રાખે, આત્મા કહેનાર મળે, કોઈ આત્મા એને સમજાવે ને એ આત્મા સમજવાનો પ્રયત્ન કરે, ત્યારે પણ જ્યાં સુધી દ્રષ્ટિ બદલાતી નથી ત્યાં સુધી એ દ્રષ્ટિ એને વિષય કરતી નથી, પોતાના વિષયને છોડતી નથી. કેવી એની પકડ છે પોતાના અનુભવથી વિચારે, અને એ પકડ એટલે એના પરિણામમાં એ પણ પોતાના અનુભવથી સમજે તો એને એ દ્રષ્ટિનું કામ કરવાનું અથવા દ્રષ્ટિમાં પરિણમવાનો ગુણ કયા પ્રકારનો છે એને સમજાય. એવું એનું સમજાય તો એને અહીંયા મીઠાપણું જે ઊંધાપણું છે એમાં શિથિલતા આવે. ત્યાં શું દર્શનનો રસ મંદ થાય, શાસ્ત્ર પરિભાષામાં કહીએ તો ત્યાં દર્શન મોહનો રસ મંદ થાય. જો પકડ ઢીલી પડે તો સ્વકાર કરવાની થોડી સુગમતા અંદર મના પરિણમનમાં ભાવમાં વિશેષ થાય તો એને એનું જ્ઞાન એનો પુરુષાર્થ એ જરા વધારે કામ કરતો થાય તો એક વાર આખી દ્રષ્ટિનું દળબલું ઉલટું મટીને સુધો થાય તો એ કારે આખું ફરશે, એમાં ક્રમશઃ ફરશે. તીવ્ર મંદતાના ભેદ થાય છે પણ ઓછા વધતાપણાના ભેદ દ્રષ્ટિના પરિણમનમાં શ્રદ્ધાના પરિણમનમાં કદી થતા નથી. આપણે આગળ એક બોલાવી દઈએ પર્યાય દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે, અથવા પર્યાય દ્રષ્ટિને લીધે મિથ્યા દ્રષ્ટિ અહીંયા એમ કહે છે કે એક સમયની પર્યાય છે તેમાં જે મૂંડ છે આવો શબ્દ વાપર્યો છે. કુંકુંદાચાર્ય પ્રવચન સારમાં એવો શબ્દ વાપર્યો છે, પર્યાય મૂંડા આપણ સમયા બાળમાં ત્રણ મહિધિકાર શરૂ કરતા પહેલી ગાથામાં એ વિશે ત્યાંથી જે વિષય શરૂ કર્યો હતો મેં અધિકાર કેમ કે ત્યાં દ્વેષ પ્રવચન સારનો જ્ઞેય અધિકાર એટલે જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનો અધિકાર. તો આખું શાસ્ત્ર જ્ઞાન પ્રધાન છે, શરણાનુયોગ સુચલિકા છે ત્યાં જ્ઞાન પ્રધાન આચરણનો અધિકાર છે. પ્રથમ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર છે એમાં જ્ઞાન પ્રધાન જ્ઞાનનો અધિકાર છે, જ્ઞેયમાં જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનો અધિકાર છે, જ્ઞાન શ્રદ્ધાને ચારિત્ર ત્રણ અધિકાર છે પ્રવચન પણ જ્ઞાન પ્રધાન સારનો ત્યાં પહેલી જ ગાથામાં આ વાત કે આ એક સમયની પર્યાયમાં જે મૂંડ છે વ્યામોહિત થયેલા છે કે આવો હું છું આવડો જ હું છું, તે ત્રિકાળી આનંદ મૂર્તિ આત્મા છે પ્રભુ છે એની દ્રષ્ટિ કરી શકતો નથી, એને એની દ્રષ્ટિ થતી નથી, અને એ જ એને ભવભ્રમણનું કારણ છે, એ જ મિથ્યા છે અનંત પરિભ્રમણનું કારણ પણ એ જ છે, બીજું કોઈ પરિભ્રમણનું કારણ નથી. હા, અનુભવમાંથી શોધી કાઢેલું સત્ય છે માણસ પ્રગટ દોષ કરે ને એ દોષના ફળમાં એને ભવભ્રમણ થાય એવું તો પ્રસિદ્ધપણે કહેવાય છે. આવો એને ભાવ કર્યો, હવે અહીંયા નહીં ભોગવે તો બીજા ભોગમાં ભોગવશે, બીજો ભાવ તો થશે. એ તો સ્થૂળ દોષને જોઈને કહેવામાં આવે છે. પણ આ પર્યાય દ્રષ્ટિનો દોષ એવો છે કે એને દેખાતો નથી, અરે અનાદિથી એને દેખાણો નથી. એને અભ્યાસ ભલે ગમે એટલો જીવે કર્યો હોય, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય ને બીજો અનેક પ્રકારના વ્રત નિયમ તપ આદિનો અભ્યાસ કર્યો હોય, ગમે તે પ્રકારના યોગ ને સમાધિના પ્રયોગ કર્યા હોય, પણ એને પર્યાય દ્રષ્ટિ કેમ થઈ રહી છે એનો અભ્યાસ થયો નથી, એની સમજમાં વાત આવી હતી. વિતરાગ દર્શન આ એક બહુ મોટું પ્રસિદ્ધ દાર્શનિક સત્ય છે. આનો સમાવેશ અધ્યાત્મ સિદ્ધાંતમાં જેટલો મહત્વનો છે એટલો જ દાર્શનિક સિદ્ધાંતમાં એટલો જ મહત્વનો છે. કોઈ દર્શનમાં એ સત્યને પ્રસિદ્ધિ જોવામાં આવતી નથી કે પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિમાં જીવ મૂંઢ થઈ ગયો છે ભવભ્રમણનું કારણ છે. આયુષનો બંધનો વિચાર કરીએ છીએ આપણે, ચર્ચા ચાલે છે. જે સમ્યક દ્રષ્ટિ છે એમાં અશુભ નથી, આમ તો એ શુભ છે, શુદ્ધ છે, પરિણમન છે એ શુદ્ધ છે. તો શુદ્ધ છે એમાં શુભ નથી તો અશુદ્ધ અશુભનો તો પ્રશ્ન જ રહેતો નથી. તો એને આયુની પ્રકૃતિ અશુભ બંધની ન થાય, આમ તો એ ભવ ભ્રમણના અભાવનું કારણ છે. પણ ચારિત્ર મૂળને વશ જેટલા કોઈ વિભાવનો વિકાર થાય છે શુભાશુભ, એને લઈને એને એક બે ચાર પાંચ હોય થાય તો પણ એને અશુભના કાળે બંધ નથી. આયુષનો બંધને અશુભ ભાવમાં અશુભ પ્રકૃતિનો આયુ બંધ પડે, એટલે અશુભ પ્રકૃતિ આયુષની શુભ અને અશુભ જે બે ભેદે પ્રકૃતિ છે, બે પ્રકારની છે, એમાં એક પ્રકારનો ખલાસ. કારણ કે ભાવના અભાવનું કારણ એવી દ્રષ્ટિ અહીંયા પ્રકૃતિ છે, એમ તો બધા જ પરિણામો બાકીના અવિરત ગુણ સ્થાનને લીધે સામાન્ય જીવોને હોય એટલા એને હોય, સિલિન્સ હોય તો સિલિન્સને લાયક, મનુષ્ય હોય તો મનુષ્યને લાયક, દેવ હોય તો દેવને લાયક, નારકી હોય તો નારકીને લાયક પરિણામ થાય સારી રીતે. છતાં એને અશુભ પ્રકૃતિનો બંધ નહીં. આર્ત ધ્યાન છે, રૌદ્ર ધ્યાન છે, શ્રેણી જ મહારાજે આપઘાત કર્યો છે. તીર્થંકર મંદિરે મહાપદ્મ નામના તીર્થંકર કિશોર આવતી 24મી મહાપદ્મ એમનું નામ છે, નામ અત્યારથી બધા 24 માં આવી જાય છે. થયા પહેલા ભગવાનની વાણીમાં તો બધું આવે છે. રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થયું, દેહ છોડવાના કાળે રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થયું. આર્ત ધ્યાન કરતા વિશેષ માતૃ ધ્યાન છે, આપઘાત કરી દીધા, નારથી માં ગયા, નારથીમાં તો જવાનું પહેલા કારણ બની ગયું છે. મિથ્યા દ્રષ્ટિ પણ આમાં મુનિને ઉત્સર્ગ કર્યો છે, ત્યારે ગતિ તો ત્યારે બંધાઈ ગઈ છે. અને સાતમી નારકી બંધ પડી ગયો, ત્યાર પછી સમ્યક દર્શન થયું ભગવાન મહાવીર સ્વામી ના સમવતરણ માં. ત્યાંથી પાછા વળતા 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 પહેલી નાથી ના આવ્યા, પણ ગતિ ફરી નહીં, ગતિ ફરતી નથી. છતાં એ તો પહેલા બંધ પડ્યો છે, પછી પડે ને નારથી નો બંધ. સમ્યક દર્શન થયા પછી કોઈને પડે નહીં, પહેલા એ થઈ ગયું, એ થઈ ગયું, ભૂલ પહેલા થઈ ગઈ. એક જીવના પરિણામની વિચિત્રતા તો જોવું, તીર્થંકરનું ઉદ્રેવ હોય ને આ પરિણામ પણ થાય, કેવો કેવો પ્રકાર છે. એ પરિણામની વિચિત્રતા જોઈને જ્ઞાનીઓએ એ સત્ય બોધ્યું છે, વિશ્વાસ કરીશું, ભરોસો કરીશું. એક સમયની પર્યાય નો તું ભરોસો કરીશ નહીં, શરીર મન વાણી નો તો તું ભરોસો કરીશ નહીં, સ્ત્રી પુત્રાદી પૈસા નો તો ભરોસો તું કરીશ નહીં, એના આઘાતમાં તો તને સારસમ સહન નહીં થાય, પણ એક સમયની પર્યાય નો તું ભરોસો કરીશ. એ વિશ્વાસ ને લાયક નથી, એ દ્રષ્ટિને લાયક નથી, એ ચલિત પદાર્થ છે, અચળ પદાર્થ નથી, એ વિચલિત પદાર્થ છે. એના ભરોસે રહીને તું શું કરીશ? કાયમી એવો છું, સદાય નિત્ય સત્તાધારી એવો છું, એક સમયની પર્યાયનો ભરોસો કરીને તું ક્યાં રહીશ? કેવી રીતે ટકી? હું તો સદાય છું, નિત્ય છું, કાયમી છું, અવિનાશી છું, અનાદિ અનંત છું. જે પોતે શાશ્વત છે તે એક સમયના તત્વનો આધાર લીધે એ વાત તો કાંઈ બંધ બેસતી નથી, સુસંગત નથી. પોતાના કાયમી સત્તા સાથે એની સુસંગતતા નથી. એટલે એને તો એમ કેમ છે, જે મૂંઢ છે, એની જે વિશ્વાસ કરે છે, એની જે દ્રષ્ટિ કરે છે, એ તો મૂંઢ છે. અને તમામ ભવભ્રમણનું કારણ એ છે, અનંત ભવભ્રમણનું, અનંત ભવનું બીજ એમાં પડેલું છે. પર્યાય દ્રષ્ટિ માં અનંત ભવનું બીજ છે. એ ભાવમાં ભવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. આત્માર્થી જીવ એમ વિચારે છે તો સારો, એટલો ભાવ ટુકડો નથી આપતો. કે અરે જો પર્યાય દ્રષ્ટિ એ ભવભ્રમણનું કારણ હોય તો એવો જે પર્યાય આશ્રિત પરિણમનનો ભાવ, એ ભાવમાં આ ભાવ હવે વ્યતીત થાય તો એમ થવા દેવું યોગ્ય નથી. કે દ્રષ્ટિ ફેરવી નાખવી જોઈએ, દ્રષ્ટિ પલટાવી નાખવી જોઈએ. શ્રીકાળી શાશ્વત પવિત્ર ધામ આત્મા છે, અનંત ગુણનું નિદાન છે, એની દ્રષ્ટિમાં આ દ્રષ્ટિ ટાળી નાખવી જોઈએ. દ્રષ્ટિમાં લેવા યોગ્ય એકમાત્ર એ પોતાનું કારણ પરમાત્મા છે. એ જ દ્રષ્ટિમાં લેવા યોગ્ય છે ને દ્રષ્ટિમાં બીજું કોઈ લેવા યોગ્ય પદ નથી. વર્તમાન પર્યાયનું પદ નથી તો પછી બીજા પદની તો વાત ક્યાં કરવી? જગતમાં લૌકિક દ્રષ્ટિએ જીવોને મહત્વાકાંક્ષી કહેવામાં આવે છે. આને તો કે આને વડાપ્રધાન થવાની મહત્વાકાંક્ષા છે, આને રાષ્ટ્રપતિ થવાની મહત્વાકાંક્ષા છે, અથવા જ્યાં જેનો જે ઉદય હોય ત્યાં ત્યાં એને ઊંચામાં ઊંચું જે સ્થાન ને પદ હોય એ પદની મહત્વાકાંક્ષા. એનો અર્થ શું થાય છે? એની દ્રષ્ટિ ત્યાં છે, દ્રષ્ટિ ત્યાં છે. કે છે કે દ્રષ્ટિમાં લેવા યોગ્ય કોઈ પદ નથી. તારી દ્રષ્ટિમાં લેવા યોગ્ય કોઈ પદ નથી. અરે તારી વર્તમાન કોઈ પણ પ્રકારની પર્યાય હો, વર્તમાન કે ભવિષ્યની, અરે કોઈ બી પર્યાય હો, એ કોઈ પર્યાય દ્રષ્ટિનું પદ નથી. દ્રષ્ટિ મૂકવા યોગ્ય એવું કોઈ પદ નથી. તો કે દ્રષ્ટિ મૂકવા યોગ્ય પદ કોણ? કે એક પોતાનું પરમાત્મ પદ છે, એક દ્રષ્ટિ મૂકવા યોગ્ય પદ છે, બીજું કોઈ પદ નથી. એ સર્વોત્કૃષ્ટ છે, અને બાકી બધા અનુત્કૃષ્ટ છે એની આગળ. આ એક જ સર્વોત્કૃષ્ટ પદ છે, બાકી બધા એને જીવે છે. એમાં એવું છે, આકર્ષણ થાય ઓળખાણથી તો જ ત્યાં જાય, તો ત્યાં જાય તો બીજે ક્યાંય ન રહીએ. જો અહીંયા ન જાય તો બીજે ક્યાંય ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય બીજે ગયા વગર રહેતી નથી. એટલે ઓળખાણથી આકર્ષણ ઊભું થાય ત્યારે દ્રષ્ટિ ફરવાનો પ્રશ્ન આવે. Thank you.